तेरा पूजा उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्न पंचैते परमेष्ठिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં આપણે ગઈ વખતે વાત કરી એ પ્રમાણે આજે પ્રવચન સારની ગાથા 232 લેવાની છે, તો આજે પ્રવચન સારની ગાથા 232 આપણે લઈએ છીએ। બધા પાસે પ્રવચન સાર હશે કોમ્પ્યુટરમાં, ગો ટુ પેજ નંબર 465। પ્રવચન સાર ગો ટુ પેજ નંબર 465, ગાથા 232। જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળાની અંદર આપણે આ વાત લીધી હતી, પ્રશ્ન 23 ની અંદર એ વાત લીધી હતી ત્રીજા પાઠમાં, આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી। ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી, કારણ કે આગમ જ જેને ત્રણેય કાળે ઉત્પાદ, વ્યય, દ્રવ્ય ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળ પદાર્થ સાર્થના યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે। પ્રવચન સાર ની ગાથા 232 એમાંથી આ લેવામાં આવી। પ્રશ્ન 23, સાચા શાસ્ત્ર નું સ્વરૂપ શું છે એના જવાબમાં આપણે આ વાત વાંચી હતી, અને એને માટે આપણે નક્કી કર્યું હતું કે પ્રવચન સાર ની 232 ગાથા લેવી। તો આજે પ્રવચન સાર ની 232 ગાથા આપણે કરીએ છીએ। પ્રવચન સાર ની 232 ગાથા કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 465, અને અહીંયા પુસ્તકમાં પાનું છે 430। 232 ગાથા કરશો એટલે મળી જશે। હા, તો આપણે 232 ગાથા લઈએ, પ્રવચન સાર 232 ગાથા, બરાબર છે? અહીંયા કે છે 232 ગાથામાં કે શ્રામણને જ્યાં ઐકાગ્રહ ને ઐકાગ્રહ વસ્તુ નિશ્ચય નિશ્ચય બની આગમ પડે, આગમ પ્રવર્તન છે એના અર્થમાં કહે છે કે શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે, શ્રમણ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે, અને એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે। બે વસ્તુ છે, શ્રમણને એકાગ્રતા હોય, એકાગ્રતા વિના શ્રમણ કહી શકાય નહીં। શ્રમણનું સાચું સ્વરૂપ કેવું છે કે જેને નિશ્ચય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર છે એ શ્રમણ છે, પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરી રહ્યો છે એને શ્રમણ કહીએ છીએ આપણે, જેને બાહ્યમાં દ્રવ્યલિંગ છે અને અંતરમાં અંતરંગ ભાવલિંગ છે એવા શ્રમણ, શ્રમણ એટલે મુનિ। એ મુનિ પછી મુનિ હોય, ઉપાધ્યાય હોય કે આચાર્ય હોય કે ગણધર હોય, એ બધા એમાં આવી જાય છે। એટલે એવા શ્રમણ છે એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતાનો પુરુષાર્થ કરે છે, તો એમને એકાગ્રતા તો હોય જ છે, એકાગ્રતા વિના શ્રમણ હોય નહીં। એકાગ્રતા નથી તો એ ધ્યાનમાં બેસી શકતા નથી ને ધ્યાનમાં બેસતા નથી તો પોતાના સ્વરૂપમાં જતા નથી, એટલે શ્રમણને એકાગ્રતા હોય જ છે। હવે અહીંયા એની સાથે વાત લીધી કે એકાગ્રતા કોને હોઈ શકે, તો કે એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે, પદાર્થોના નિશ્ચયવંતને, એટલે જેને પદાર્થોનો નિશ્ચય કર્યો છે એને એકાગ્રતા હોય। પદાર્થોનો નિશ્ચય એટલે જગતના જેટલા પદાર્થો છે એ બધા પદાર્થો સંબંધી એને સ્પષ્ટતા થઈ ગઈ છે, એને જ્ઞાન વર્તે છે કે આ શું છે, એટલે હવે પદાર્થોને જાણવા માટે એને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી કે એને કોઈ વિકલ્પો હોતા નથી, આ શું છે, આ શું છે, આ શું છે, આ કેવી રીતે છે એવું કંઈ મુનિને હોતું નથી. કેમ? કેમ કે એમને બધા જ પદાર્થોનો નિર્ણય કર્યો છે. જગતના જેટલા પદાર્થ છે એ બધાને એમણે જાણ્યા છે. એ બધાને એ જ્ઞેય તરીકે જાણે છે. પદાર્થ માત્રને એ જ્ઞેય તરીકે જાણે છે. પદાર્થ માત્રની પર્યાયને પણ એ જ્ઞેય તરીકે જાણે છે. ભગવાન આત્મા પોતાનો એ બધા પદાર્થોથી જુદો છે એવું એમને સ્પષ્ટ વર્તે છે. જગતના બધા જ પદાર્થો અને તે પ્રત્યે જિજ્ઞાસા વૃત્તિ જેને હવે રહી નથી, જે પ્રત્યે એમને કોઈ રૂચિ રહી નથી, એવા શ્રવણની વાત લીધી છે. એટલે એવા શ્રવણને પદાર્થો સંબંધી હવે નિશ્ચિતતા છે કે એ જ્ઞેય છે. એમાં બીજું કંઈ જાણવા જેવું, ચિંતા કરવા જેવું, રૂચિ કરવા જેવું, એની પ્રાપ્તિ કરવા જેવું કંઈ છે નહીં. જે મિથ્યા દ્રષ્ટિ છે એને પદાર્થોની અંદર ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે, એને પ્રાપ્ત કરવાની, એની અંદર કંઈક કરવાની, એને ભોગવવાની એવી બધી જ ઈચ્છા આકાંક્ષા વર્તે છે. આ શ્રમણ છે એ નિર્ગ્રંથ શ્રમણ છે, ભાવલિંગી છે. એટલે હવે એને અંતરંગ પરિગ્રહ છૂટી ગયો છે ત્યારે એને જગતના બધા જ પદાર્થો પ્રત્યે સમભાવ વર્તે છે. કોઈ પદાર્થમાં એમને ઇષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે નહીં. જગતના પદાર્થો જે પૂતગળ છે તે બધા પૂતગળ જ છે. એ હીરો હોય તો પણ પૂતગળ છે અને ધૂળ હોય તો પણ પૂતગળ છે, બધું પૂતગળ છે. એ રીતે જીવ માત્ર જીવ જ છે, બીજું કંઈ નથી. એ કીડી હોય કે દેવ હોય, એ બંનેમાં એમને તો જીવ દેખાય છે, બીજું કંઈ દેખાતું નથી એવું એમને વર્તે છે. એટલે જે આપણે પરમ સમરસી ભાવની વાત ક્યારેક કરી છે એ પ્રમાણે જોઈએ તો એમના અંતરમાં એવા ભાવ છે. એટલે પદાર્થોનો એમને બરાબર નિર્ણય થયો છે, નિશ્ચય થયો છે. એટલે હવે એના પ્રત્યે કોઈ જિજ્ઞાસા વૃત્તિ નથી કે આ શું છે, કેમ છે, કેવી રીતે છે, એને હું કેવી રીતે પ્રાપ્ત કરું, અથવા તો એની અંદર હું કેવી રીતે ફેરફાર કરું, કે અથવા એમાં એને હું કેવી રીતે ભોગવું, આવું કંઈ મુનિને હોતું નથી. એટલે જ એમને એકાગ્રતા હોય છે. શ્રમણ એટલે મુનિ એકાગ્રતાને પ્રાપ્ત હોય છે, એટલે એમને એકાગ્રતા હોય જ છે. એ પોતે વારંવાર પોતાના સ્વરૂપમાં, ધ્યાનમાં, આત્મામાં જ એકાગ્ર થાય છે એવું એમનું સ્વરૂપ છે. સમયે સમયે એ જ પુરુષાર્થ કરી રહ્યા છે. એટલે બારમાં આવે છે ત્યારે છઠ્ઠું ગુણ સ્થાન છે, શુભભાવ આવે છે, પણ એનામાં રોપાતા નથી અને તરત જ પોતાના સ્વરૂપમાં ફરી પાછા ચાલ્યા જાય છે. એટલે વારંવાર એ એકાગ્રતા કરી રહ્યા છે એવા શ્રમણ, એવા મુનિની અહીંયા વાત લીધી છે. અને એવી એકાગ્રતા ક્યારે હોય? તો કે જેમને પદાર્થોનો બરાબર નિશ્ચય હોય ત્યારે એવી એકાગ્રતા પ્રગટ થાય. એટલે અહીંયા કહે છે કે એકાગ્રતા પદાર્થોના નિશ્ચયવંતને હોય છે. હવે આગળ કે પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા થાય છે. પદાર્થોનો નિશ્ચય નિર્ણય એ મુનિને થયો કેવી રીતે? તો કે આગમ દ્વારા એનો નિશ્ચય થાય છે. તેથી આગમમાં વ્યાપાર, એટલે કે આગમનો અભ્યાસ, વ્યાપારનો અર્થ એવો થાય છે આગમનો અભ્યાસ, આગમમાં શ્રદ્ધા, આગમમાં તર્કથી વિચારણા, મનન, ચિંતન, એ બધો આગમનો વ્યાપાર છે. એ વ્યાપારને લઈને એમને આ શ્રદ્ધા થઈ છે અને એ શ્રદ્ધાને એમણે અનુભવ દ્વારા નિશ્ચિત કરી છે. એટલે નિશ્ચયવંત બન્યા છે. આગમમાં જેવું સ્વરૂપ આવ્યું છે, છ દ્રવ્યનું જે પ્રમાણે સ્વરૂપ આવ્યું છે, એટલે પદાર્થોનું જે રીતે સ્વરૂપ દેખાયું છે એ, અને પોતાનું સ્વરૂપ એનાથી જે રીતે ભિન્ન પડે છે તે, અને પૂતગળના નિમિત્તે જે કંઈ પર્યાય થાય છે તે બધું પોતાથી ભિન્ન છે. એટલે નવતત્વની યથાર્થ શ્રદ્ધા, કર્મ સહિત અને કર્મ રહિત જે પર્યાય છે નવતત્વમાં સાત, એનું યથાર્થ જ્ઞાન જેમને છે એ આગમના નિષ્ણાત છે. એટલે આ મુનિ છે એ એવા આગમના નિષ્ણાત થયા છે. એ આગમમાં વ્યાપાર કરીને, એટલે કે આગમનો અભ્યાસ કરીને, એમાં તર્ક વિતર્ક દ્વારા નિર્ણયો લઈને જેવું સ્વરૂપ જીનવાણીમાં આવ્યું છે એ હું બરાબર જાણીને અને ત્યાર પછીથી પુરુષાર્થ દ્વારા પોતાના સ્વરૂપનો પ્રતિભાસ કરી અને સમ્યક જ્ઞાનમાં એને બરાબર નક્કી કર્યું છે એટલે એવી જ બરાબર શ્રદ્ધા થઈ છે. એટલે એ પદાર્થોના નિશ્ચયને લઈને અને પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા થયો છે તેથી એ શ્રમણ પોતે નિશ્ચિત છે અને એકાગ્ર છે. આ એક લીટીની અંદર આટલી વાત મૂકી દીધી છે, એક જ વાક્ય છે. હવે એનો વિગતવાર અભ્યાસ કરીએ. ટીકામાં બહુ સુંદર સમજાવ્યું છે. પ્રથમ તો શ્રમણ ખરેખર એકાગ્રતાને પ્રાપ્ત જ હોય છે. શ્રમણને એકાગ્રતા હોય છે આપણે વાત કરી, એ સિવાય શ્રમણ કહી શકાય જ નહીં. જે પોતાના અંતરમાં જતો નથી, પોતાને સ્વરૂપનો અનુભવ થતો નથી એ શ્રમણ નથી. બાહ્યમાં સુભરાગમાં જે રહ્યો છે તે શ્રમણ કહેવાય જ નહીં. ભાવલિંગી વિના દ્રવ્યલિંગથી એ શ્રમણ કહેવાય નહીં. મુનિને ભાવલિંગ હોય તો જ એ મુનિપણું છે, અન્યથા એ મુનિપણું છે જ નહીં. એટલે શ્રમણ છે એ ખરેખર એકાગ્રતાને પ્રાપ્ત જ હોય છે. એમનું કાર્ય એ જ છે. એમનું કાર્ય શું છે કે સ્વરૂપમાં સ્થિરતા કરવી, એ જ એમનું કાર્ય છે, બીજું કોઈ કાર્ય છે જ નહીં. એમનો પુરુષાર્થ એને માટે જ વર્તે છે. શ્રમણ થયા છે તો એ સ્વરૂપમાં સ્થિર થવા માટે શ્રમણ થયા છે, બીજું કોઈ કારણ નથી. એમને માત્ર પોતાના સ્વરૂપમાં સ્થિર થવું છે, બસ એક જ વાત છે. અને એ જ ચારિત્ર છે. જ્ઞાન દર્શન રૂપે પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થાય એનું નામ ચારિત્ર છે. એટલે એવી એકાગ્રતા શ્રમણને સહજ છે. એમને એને માટે થઈ અને કોઈ તકલીફ પડતી નથી, એ એમને માટે કોઈ મુશ્કેલ વાત નથી. એ દિવસમાં હજારો વાર પોતાના સ્વરૂપમાં જાય છે અને બહાર આવે છે, પ્રચુર સ્વસંવેદન વર્તે છે. અને પછી એવો સમય આવે છે કે એ પછી પોતાના સ્વરૂપમાંથી પોતે બહાર આવતા જ નથી એવી દશાને એ પ્રગટ કરી લે છે. આવા શ્રમણ છે, આવા મુનિ છે, તેને આપણે પંચ પરમેષ્ટિમાં સ્થાન આપ્યું છે અને નમસ્કાર કરીએ છીએ. પંચ પરમેષ્ટિમાં સિદ્ધ ત્યાર પછીથી અરિયંત ભગવાન, જેમને કેવળ જ્ઞાન વર્તે છે તેવા તીર્થંકર અથવા બીજા કેવળી ભગવાન, એ બે પદ છે. અને ત્યાર પછી ત્રણ પદ છે તે સાધુના પદ છે, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ. એ ત્રણે ત્રણની દશા એવી જ વર્તે છે. સાતમા ગુણ સ્થાને પ્રચુર સ્વ સંવેદન સહિત છે, એમને પૂર્ણ એકાગ્રતા વર્તે છે, સ્વરૂપની એકાગ્રતા વર્તે છે. અને એ થોડા સમયમાં સાતમે ગુણસ્થાનથી આઠમે, નવમે, દસમે ગુણસ્થાને જઈ અને બારમે ગુણસ્થાને પહોંચી અને કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે એવા મુનિ છે. એટલે આપણે એમને પંચ પરમેષ્ટિમાં તીર્થંકર ભગવાનની સમકક્ષ ગણી અને આપણે નમસ્કાર કર્યા છે. સિદ્ધ ભગવાનને નમસ્કાર કર્યા છે, એમણે તો પૂર્ણતા પ્રાપ્ત કરી લીધી છે. અરિયંત ભગવાનને નમસ્કાર કરીએ છીએ, એમાં એમણે પણ ભાવ મોક્ષ પ્રાપ્ત કરી લીધો છે. અને બાકી જે ત્રણ પદ રહ્યા, જેમને પૂર્ણતા પ્રાપ્ત નથી થઈ છતાં પણ એમને આપણે એમની સાથે જ નમસ્કાર કરીએ છીએ, અને એક વખત નહીં ત્રણ વખત નમસ્કાર કરીએ છીએ. એ ત્રણ પદ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ, એ ત્રણ પદ કેવા છે? તો કે પોતે પોતાના સ્વરૂપની અંદર સ્થિરતાનો પુરુષાર્થ કરી અને શીઘ્ર કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરવા વાળા છે એ ભગવાન આત્મા ખરેખર નમસ્કારને યોગ્ય છે. અને એવા ભગવાનને લઈને આપણને પણ એવી જ રૂચિ થાય છે, એવી જ પ્રેરણા પ્રાપ્ત થાય છે. એટલે આપણે પંચ પરમેશ્વરને નમસ્કાર કરીએ છીએ ત્યારે આ ત્રણ પદને નમસ્કાર કરીએ છીએ. એમને એકાગ્રતા વર્તે છે. મુખ્ય વસ્તુ જ આ છે કે ચારિત્ર ચારિત્ર કરીએ છીએ એ બાહ્ય ચારિત્રની વાત નથી પ્રભુ. એમને જેમ તીર્થંકર ભગવાન પોતાના સ્વરૂપમાં લીન થઈ ગયા છે, એવું આ ત્રણ પદમાં પણ એવું જ થઈ રહ્યું છે. એ પણ પોતાના સ્વરૂપમાં લીન થઈ જાય છે માટે આપણે એમને નમસ્કાર કરીએ છીએ. એ પદ એવા છે. એટલે એકાગ્રતાની વાત છે તે તો શ્રમણને માટે મુખ્ય છે. એટલે અહીંયા વાત કરી કે પ્રથમ તો શ્રમણ ખરેખર એકાગ્રતાને પ્રાપ્ત જ હોય છે, એ પોતે આત્મામાં જ હોય છે. બહુ સુંદર વાત છે પ્રભુ. ક્યારેય આપણે આવા શ્રમણનો વિચાર કર્યો નથી. પંચ પરમેશ્વરને નમસ્કાર ગગડાવી જઈએ છીએ એમ નમસ્કાર નથી પ્રભુ. એનું સ્વરૂપ વિચારવું જોઈએ, કેવું સ્વરૂપ છે, કેવા સ્વરૂપને આપણે નમસ્કાર કરીએ છીએ. એ અરિયંત અને તીર્થંકર ભગવાનની સાથે નમસ્કાર કરીએ છીએ, એ લાઇનમાં મૂકીને નમસ્કાર કરીએ છીએ ત્યારે એ કેવા સ્વરૂપને નમસ્કાર કરીએ છીએ.
એ કઈ દીક્ષા લઈ લીધે એવું સ્વરૂપ પ્રગટ થતું નથી. એ તો અંતરંગ દશા છે, અને એ અંતરંગ દશા એ પૂર્ણતાને પ્રાપ્ત કરવાની છે, એટલા માટે નમસ્કાર કરીએ છીએ. એ એકાગ્રતા છે, એને નમસ્કાર કરીએ છીએ. એટલે અહીંયા વાત લીધી છે કે શ્રવણ ખરેખર એકાગ્રતાને પ્રાપ્ત જ હોય છે. એકાગ્રતા કઈ રીતે આવે છે એની વાત પછીથી લીધી છે કે એકાગ્રતા પદાર્થોના નિશ્ચય વંતને જ હોય છે. જ્યાં સુધી પદાર્થો પ્રત્યે જિજ્ઞાસા વૃત્તિ છે, જ્યાં સુધી પદાર્થોમાં એકતા બુદ્ધિ વર્તે છે, જ્યાં સુધી પદાર્થોમાં
કર્તા ભોગતા પણ છે,
એકતા બુદ્ધિ છે, એવા જીવને એકાગ્રતા થઈ શકે જ નહીં. બાળકને કેવું હોય છે, બાળકને જિજ્ઞાસા કેટલી બધી હોય છે, જે કઈ નવી વસ્તુ હોય એનામાં જિજ્ઞાસા થાય, આ શું છે, આ શું છે, આ શું છે, આપણને નથી થતી. કેમ? આપણે ફરવા જઈએ, ક્યાંય પણ જઈએ તો જે ત્યાં નથી ગયો, જોયું નથી, એને વધારે જિજ્ઞાસા છે. જેને એ જોયું છે એને ઓછી જિજ્ઞાસા છે. અને બાળકને તો ખૂબ જ જિજ્ઞાસા છે, નાની નાની વસ્તુમાં જિજ્ઞાસા થાય છે. કેમ કે એને બધું નવું લાગે છે, નિશ્ચય નથી ને, વસ્તુને જાણતો નથી ને, એને બધું જિજ્ઞાસા કરવા જેવું જણાય છે. અહીંયા કહે છે કે પદાર્થોનો જેને નિશ્ચય થયો છે, નક્કી થઈ ગયું છે કે પદાર્થોનું સ્વરૂપ આવું જ છે, હવે એમાં કોઈ વિશેષતા લાગતી નથી, એમાં કોઈ જાતના આશ્ચર્ય લાગતા નથી, બધું બરાબર છે, એમ જ છે. પૂતગળ છે તે પૂતગળ છે, અને જીવ છે તે જીવ છે. જીવ અને સાથે પૂતગળ રહ્યા છે, એ બંને એક થયા નથી, અને જે દેખાય છે તે બધું મૂર્તિક છે, એ બધું પૂતગળ છે. જે ઇન્દ્રિય દ્વારા જાણી શકાય છે એ બધું પૂતગળ છે. આવો જેને પાકો નિર્ણય વર્તે છે અને એમાં કોઈ વિશેષ અધિક લાગતું નથી, ઈષ્ટ અનિષ્ટ લાગતું નથી, એવો જેને નિશ્ચય થયો છે, એવાને કોઈ બીજી જિજ્ઞાસા કે આશ્ચર્ય થતા નથી, માટે એમને પદાર્થોનો નિશ્ચય વર્તે છે. અને નિશ્ચય વર્તે છે તો પછી વિકલ્પ આવતા નથી. કોઈ પણ વસ્તુ કેમ થશે, વિકલ્પ આવે છે ત્યારે એના પ્રત્યે હજી બે મત હોય ત્યારે જ એમ થાય કે આમ પણ થશે તેમ પણ થશે. અહીંયા તો એ ભાવ જ રહ્યો નથી. વસ્તુ વસ્તુને કારણે જેમ પરિણમન કરવાની છે તેમ જ કરવાની છે, એની પર્યાયો નિશ્ચિત છે. એવો નિર્ણય થાય પછીથી એ વસ્તુનું શું થશે, કેવી રીતે પરિણમન થશે, એ બધા પ્રશ્નો ઉપસ્થિત થતા નથી. એક કોઈ પણ પદાર્થ લઈએ તો એનું પરિણમન કેવી રીતે થશે એ જિજ્ઞાસા વૃત્તિ હોય છે. એનું ભવિષ્યમાં શું થશે એટલે વિકલ્પ આવે છે કે આ આમ થશે તો, આ આમ થશે તો, તેમ થશે તો, એ બધા વિકલ્પો કેમ આવે છે. મારા છોકરાને એડમિશન મળશે કે નહીં મળે એવો વિકલ્પ કેમ આવે, કેમ કે એ જાણતો નથી. માટે મુનિને એ નિશ્ચિત છે કે એ પર્યાય જે થવાની છે તે નિશ્ચિત છે, એ એમ જ થવાની છે. એટલે એના સંબંધી એને કોઈ આશ્ચર્ય પણ નથી, અને એના સંબંધી એને કોઈ એમ પણ નથી કે આમ થાય તો સારું કે તેમ થાય તો સારું. કેમ કે એમાં એ કંઈ ફેરફાર કરી શકતો નથી, એનો એને નિર્ધાર છે. જે થવાનું છે એમાં એ કંઈ ફેરફાર કરી શકતો નથી, માત્ર ભાવ કરે છે. જે થવાનું છે તે થવાનું છે. આવો જેને પાકો નિર્ધાર થયો છે એને પછી વિકલ્પો પણ ક્યાંથી આવે? એટલે સહજ નિર્વિકલ્પ દશા વર્તે છે. અને આવો પદાર્થોનો જેને નિશ્ચય હોય એને શાંતિ છે, એને વિકલ્પ નથી, એને આકુળતા નથી, એને સુખ છે, આનંદ છે, સંતોષ છે. અને એવા નિર્ગ્રંથ મુનિ એકાગ્રતા કરે છે. પણ હવે આગળ એક વાત લીધી છે અહીંયા, તેને પદાર્થોનો નિશ્ચય જે થાય છે તો એ કેવી રીતે થાય છે, આ નિશ્ચયવંત થયા કેવી રીતે, એની વાત આગળ લીધી છે. તેને પદાર્થોનો નિશ્ચય આગમ દ્વારા જ થાય છે. તેથી આગમમાં જ વ્યાપાર પ્રધાનતર વિશેષ પ્રધાન છે. બીજી ગતિ, બીજો કોઈ રસ્તો નથી. અને તેનું કારણ આ પ્રમાણે છે. આગમ દ્વારા જ એ નિર્ણયો થાય છે. એટલે આગમમાં જ વ્યાપાર પ્રધાનતર વિશેષ પ્રધાન, પ્રધાનતર એટલે વિશેષ પ્રધાન, મુખ્ય વ્યાપાર આગમમાં જ હોય. આગમનો વ્યાપાર એટલે આગમના પુસ્તકો લાવીને વેચવાનો ધંધો નહીં પ્રભુ. આગમ વ્યાપારની વાત શું છે? એટલે એ આગમ એટલે જે જીનવાણીમાંથી આવ્યું છે ને, જે શાસ્ત્ર રૂપે તમને પ્રાપ્ત થયું છે, એમાં જે જ્ઞાન ભર્યું છે એ જ્ઞાન દ્રવ્ય સ્ત્રોતને વાંચવું, વિચારવું, સમજવું, એના સંબંધી માર્ગદર્શન મેળવવું, અને એમ જ સ્વરૂપ છે એમ અનુભવ દ્વારા નક્કી કરવું. એનું નામ આગમનો વ્યાપાર. એ સિવાય બીજો કોઈ રસ્તો છે જ નહીં, એ વિના પદાર્થોનો નિર્ણય થઈ શકે જ નહીં. પદાર્થોનું જેવું સ્વરૂપ આગમમાં દર્શાવવામાં આવ્યું છે એવું જ્યાં સુધી એ બરાબર સમજતો નથી, જાણતો નથી, અનુભવતો નથી, ત્યાં સુધી એને પ્રશ્નો રહેશે. એટલે એ જ એનો રસ્તો છે, બીજો કોઈ રસ્તો નથી. અને હવે એ વધારે સમજાવે છે કે આગમનો વ્યાપાર આ કઈ રીતે હોય એની વાત આગળ સમજાવે છે. ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી. જે આપણે પ્રશ્નોત્તર માળામાં લેવામાં આવ્યું હતું તે અહીંયાથી લેવામાં આવ્યું છે. આગમની વાત લેવી છે ને, શાસ્ત્રનું સ્વરૂપ સમજાવ્યું હતું ને પ્રશ્નોત્તર માળામાં, એ વાત અહીંથી લેવામાં આવી કે ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી. આવું તો આપણે પણ કહી દઈએ છીએ, પણ કેમ, એનું કારણ શું છે, જુઓ સમજાવ્યું છે. કારણ કે આગમ જ જેને ત્રણે કાળે ઉત્પાદ, વ્યય અને ધ્રુવ રૂપ ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળ પદાર્થ સાર્થના યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગથી ગંભીર છે. આનો વિસ્તાર આપણે ગઈ વખતે કર્યો હતો, ફરીથી આજે એ વાત લઈએ કે જેને ત્રણે કાળે ત્રણ લક્ષણો પ્રવર્તે છે. ત્રણેય કાળે એટલે ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ. ત્રણેય કાળે જેને ત્રણ લક્ષણ પ્રવર્તે છે. કયા ત્રણ લક્ષણ પ્રવર્તે છે? ઉત્પાદ, વ્યય અને ધ્રુવ. ઉત્પાદ અને વ્યય કોના છે? ઉત્પાદ અને વ્યય પર્યાયના છે. અને ધ્રુવપણે જે ટકી રહ્યું છે તે દ્રવ્ય. એ દ્રવ્યની પર્યાય છે, એ એક સમયની કોઈ એક પર્યાય છે. એ બીજા સમયે એ પર્યાય છે એનો વ્યય થાય છે અને બીજી નવી પર્યાય ઉત્પન્ન થાય છે. એ એક જ સમયમાં બંને થાય છે. પેલું ધ્રુવપણે દ્રવ્ય ટકીને રહે છે. આવું દરેક પદાર્થનું સ્વરૂપ છે. છ દ્રવ્યની વાત કરી તો એનું સ્વરૂપ આ પ્રમાણે જ છે. છે છ દ્રવ્યનું સ્વરૂપ આવું જ છે. દ્રવ્યને ઉત્પાદ, વ્યય અને ધ્રુવપણું હોય છે. અને એ ક્યાં સુધી છે? તો કે ભૂતકાળમાં પણ આમ જ હતું, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એમ જ રહેવાનું છે. સમયે સમયે એની પર્યાય બદલાય છે ત્યારે પૂર્વની પર્યાયનો વ્યય થાય છે અને નવી પર્યાય ઉત્પન્ન થાય છે. તે એક સમયમાં જ થાય છે. જો પૂર્વની પર્યાયનો વ્યય થાય નહીં તો નવી પર્યાય ઉત્પન્ન થાય નહીં. કોઈ પણ પદાર્થની એક સમયમાં બે પર્યાય હોઈ શકે જ નહીં. એક સમયમાં બે પર્યાય હોઈ શકે જ નહીં. જો સમયને આપણે લીધો છે તે સાપેક્ષતા છે. પર્યાય થાય છે તે કઈ સમય બદલાય છે માટે પર્યાય બદલાય છે એમ નથી. પર્યાય થાય છે તે પદાર્થની છે, દ્રવ્યની છે, અને દ્રવ્ય એ પરિણમે છે. દ્રવ્ય તે દ્રવ્ય એટલે એની પર્યાય થયા કરે છે, થયા કરે છે. સાપેક્ષતા તરીકે આપણે ત્યાં બીજું દ્રવ્ય એટલે કાળ દ્રવ્યને લઈએ છીએ અને કાળ દ્રવ્યની જે પર્યાય છે એનું પરિણામ છે એને આપણે સાપેક્ષતા તરીકે લઈએ છીએ. એટલે એને નિમિત્ત કારણ ગણીએ છીએ. પર્યાયના નિમિત્ત કારણ તરીકે આપણે કાળને લઈએ છીએ. પણ પર્યાય થાય છે કોને કારણે? કે દ્રવ્ય છે તો એને કારણે એની પર્યાય થાય છે. દ્રવ્ય એનું ઉપાદાન કારણ છે, દ્રવ્યને એની પર્યાય છે. અને આ પર્યાય કુટસ્થ નથી. એ પર્યાય કુટસ્થ નથી, એવી જ રહે એવી નથી. એ બદલાયા કરે છે. એટલે પ્રવાહ છે, એક પછી એક પર્યાય થયા કરે એવો પ્રવાહ છે. એટલે એક પર્યાય હોય ત્યારે બીજી પર્યાય હોઈ શકે નહીં. એક પર્યાય એક સમયની છે એટલે એક અવસ્થા છે, બીજા સમયમાં બીજી પર્યાય છે. એટલે પહેલાની પર્યાય છે તે વિલીન થઈ જાય છે, એનો વ્યય થાય છે અને બીજી પર્યાય એ ઉત્પન્ન થાય છે. આ રીતે એ દ્રવ્યનું ત્રણ લક્ષણરૂપ સ્વરૂપ છે. અને એવું ત્રણ લક્ષણોરૂપ સ્વરૂપ એ દરેક સમયે હોય છે. એ ભૂતકાળમાં પણ એમ જ હતું, વર્તમાનમાં પણ એમ છે અને ભવિષ્યમાં પણ એમ જ હશે. એટલે અહીંયા કહે છે કે જેને ત્રણેય કાળે ત્રણ લક્ષણો પ્રવર્તે છે. કયા ત્રણ લક્ષણો? ઉત્પાદ, વ્યય અને દ્રવ્યરૂપ. એવા સકળ પદાર્થ સાર્થના પદાર્થોનો સમૂહ. સકળ પદાર્થ સાર્થ એટલે જગત આખાના બધા જ પદાર્થો. એનું યથાતથ જ્ઞાન, એના એવું છે જે રીતે પરિણમન થાય છે એ રીતે. અને બધા જ પદાર્થો લીધા એટલે ઉદગળ પણ એમાં આવી ગયા, જીવ પણ આવી ગયા, ધર્માસ્તિકાય પણ આવી ગયા, અધર્માસ્તિકાય પણ આવી જાય, અને કાળ પણ આવી જાય, છ દ્રવ્યની વાત લીધી છે, આકાશ પણ આવી જાય, બધું જ આવી જાય છે. પણ પેલા ચાર છે ને એનું પરિણમન તો શુદ્ધ પરિણમન છે, વિભાવ પરિણમન છે જ નહીં, છતાં પણ એ પણ પરિણમન સહિત છે. એમ નથી કે એ કુટસ્થ પદાર્થનું પરિણમન હોય હોય ને હોય, એની પર્યાય બદલાયા કરે છે. આકાશ છે તો એની પર્યાય પણ બદલાય છે. કેવી રીતે બદલાય છે કે એમની અંદર એની સાથે જે રહેલા પદાર્થો છે એના સ્વરૂપ જે રીતે બદલાય છે એ અપેક્ષાએ એની પણ પર્યાય બદલાય છે. એટલે બધાનું જ પરિણમન તો છે. તો અહીંયા સકળ પદાર્થ સાર્થના યથાતથ જ્ઞાન, એનું જેમ છે તેમ તેવું જ જ્ઞાન વડે એ સુસ્થિત અંતરંગથી ગંભીર છે. અર્થાંત આગમનું જ અંતરંગ સર્વ પદાર્થોના સમૂહના યથાર્થ જ્ઞાન વડે સુસ્થિત છે. માટે આગમ જ સમસ્ત પદાર્થોના યથાર્થ જ્ઞાનથી ગંભીર છે. એ જ્ઞાન જે છે એ બધું આગમમાં જ છે. જેમ છે તેમ એવું જ્ઞાન આગમમાં ભર્યું પડ્યું છે. જગતનું સ્વરૂપ ગમે તેમ નથી, જગતનું સ્વરૂપ ખૂબ વ્યવસ્થિત છે. જગતના બધા જ પદાર્થોની પર્યાય જેમ થાય છે તેમ જ થાય છે, એમાં કોઈ અવ્યવસ્થા નથી. પહેલી પર્યાયને ઠેકાણે પાંચમી પર્યાય થઈ જાય એવું કોઈ પદાર્થમાં બનતું નથી. જગતના જેટલા પદાર્થ છે બધા પદાર્થની પર્યાય ક્રમમાં એ પ્રમાણે જેમ થાય છે તેમ જ થાય છે, અને એવું જ જ્ઞાન આગમમાં વર્તે છે. એટલે અહીંયા સુસ્થિત શબ્દ મૂક્યો છે. અને બીજી વાત મૂકી છે કે અંતરંગથી ગંભીર છે, અર્થાંત આગમનું જ અંતરંગ સર્વ પદાર્થોને જાણનારું છે. સર્વ પદાર્થો એટલે સમૂહને યથાર્થ એનું જ્ઞાન કરનારું છે, એટલે કે કરાવનારું છે. એટલે આગમ જ સમસ્ત પદાર્થોના યથાર્થ જ્ઞાનથી ગંભીર છે, અથવા તો એ જ્ઞાન એમાં ભર્યું પડ્યું છે એમ એનો અર્થ નીકળે છે. માટે એ બધું આગમ દ્વારા જ જાણી શકાય એવું અહીંયા એ છે. આ બધું જ્ઞાન આગમ દ્વારા જ થઈ શકે, બીજી કોઈ રીત નથી. આગળ અહીંયા કહે છે કે વળી પદાર્થોના નિશ્ચય વિના એકાગ્રતા સિદ્ધ થતી નથી. પદાર્થોનો જ્યાં સુધી નિર્ણય કરવામાં ના આવે કે આ પદાર્થ આમ જ છે ત્યાં સુધી એકાગ્રતા કરી શકાય નહીં. કેમ કે પદાર્થ વિશે હજી પૂરો ખ્યાલ નથી, પદાર્થ શું છે જાણ્યું નથી, તો એના વિશે જિજ્ઞાસા હશે, પદાર્થને જાણવા માટે થઈ અને વિકલ્પ કરવાના થશે. એટલે નિર્વિકલ્પ દશા થાય નહીં, એકાગ્રતા થાય નહીં. એટલે અહીંયા કહે છે કે પદાર્થોના નિશ્ચય વિના એકાગ્રતા સિદ્ધ થતી નથી. કારણ કે જેને પદાર્થોનો નિશ્ચય નથી તે શું હોઈ શકે એ અહીંયા વાત મૂકે છે. ત્રણ પ્રકારે વાત કરે છે કે જેને પદાર્થોનો નિશ્ચય થયો નથી તે કદાચિત નિશ્ચય કરવાની ઈચ્છાથી આકુળતા પામતા ચિત્તને લીધે, નિશ્ચય કરવાની ઈચ્છા છે એનો નિર્ણય કરવો છે કે આ પદાર્થ આમ છે, સોનું સોનું છે, અથવા તો આ સોનું છે, આ ધાતુ તે સોનું છે કે પિત્તળ છે, એનો જ્યારે તમે નિશ્ચય કરવા બેસો ત્યારે તમને આકુળતા થાય છે. એટલે શું થાય આકુળતા થાય તો કે આ આમ જ હશે કે આ આમ હશે, કે સોનું હશે કે પિત્તળ હશે. એટલે એ વૃત્તિને ડામાડોળ વૃત્તિ કહેવાય, ડોલાયમાન કહેવાય. એટલે અહીંયા કહે છે કે કદાચિત નિશ્ચય કરવાની ઈચ્છાથી આકુળતા પામતા ચિત્તને, મનને, એવા ચિત્તને લીધે સર્વત ડોલાયમાન, ડામાડોળ થવાથી અત્યંત તરલતા પામે છે. આ સોનું છે કે પિત્તળ છે? કદાચ પિત્તળ હશે તો ના ના લાગે છે તો સોનું. એ વખતે જે આકુળતા વર્તે છે, જે વિકલ્પ વર્તે છે, એ ડોલાયમાન સ્થિતિ છે, એ અત્યંત તરલ સ્થિતિ છે, એ તરલતા પામે છે. એટલે પહેલી વાત આ કરી. હવે બીજી વાત કરે છે જેને પદાર્થોનો નિશ્ચય નથી તેને બીજું શું હોઈ શકે છે, તો કે કદાચિત એવો નિશ્ચય કરવાની એની ઈચ્છા છે ત્યારે કદાચિત કરવાની ઈચ્છારૂપ જ્વર વડે પરવશ થયો થકો વિશ્વને, સમસ્ત પદાર્થોને સ્વયં સર્જવાને ઈચ્છતો થકો વિશ્વ વ્યાપાર રૂપે સમસ્ત પદાર્થોની પ્રવૃત્તિ રૂપે પરિણમતો હોવાથી પ્રતિક્ષણ ક્ષોભની પ્રગટતા પામે છે. એટલે કે એને એવી ઈચ્છા વર્તે છે કે આનું હું કંઈક કરી અને સમજી લઉં, હું એનો નિર્ણય કરવા માટે કંઈક કરું, અને એવું કરવા રૂપે એ વર્તે છે ત્યારે એને ક્યાં ક્યાં કરવા માટે જશે, જેટલા પદાર્થો છે એટલા બધામાં એ કંઈક કરવા માટે જશે. એટલે પોતે સ્વયં સર્જવાને ઈચ્છે છે કે હું આમાંથી કંઈક બનાવી લઉં. આ પદાર્થ છે તો આ ધાતુ છે તો એ ધાતુમાંથી હું કંઈક બનાવું, એવા ભાવ સહિત એને કર્તૃત્વ બુદ્ધિ છે ત્યારે બધા જ પદાર્થો પ્રત્યે એને પ્રવૃત્તિ રૂપે વર્તવું થાય છે. એ કરી નથી શકતો પણ એનું વર્તન એ પ્રમાણે થાય છે. એટલે એના ભાવ એવા થાય છે કે સ્વયં એને કરવાને ઈચ્છતો, સર્જવાને ઈચ્છતો થકો, વિશ્વ વ્યાપાર રૂપે એટલે સમસ્ત પદાર્થોની પ્રવૃત્તિ રૂપે, બધા જ પદાર્થોની જે કંઈ પ્રવૃત્તિ થાય છે એમાં પોતે કંઈક કરે છે અથવા કંઈક કરવું છે એવી કરતા બુદ્ધિ રૂપે એ પરિણમતો હોવાથી દરેક સમયે પ્રતિ ક્ષણ ક્ષોભની પ્રગટતા પામે છે. એ ક્ષોભ પામે છે. ક્ષોભ કેમ પામે છે કે પોતે પોતાના ભાવ રૂપે રહી શકતો નથી અને વિભાવ ભાવ રૂપે આ રીતે પરિણમવું થાય છે એમાં ખરેખર એ કરી શકતો નથી. પદાર્થોની પર્યાય તો એના કારણે થાય છે. જ્યારે આ જીવ એમાં કર્તાના ભાવ કરીને, એમાં કર્તૃત્વ બુદ્ધિ કરીને, એની પ્રવૃત્તિ સાથે જોડાઈને જેવી પર્યાયો થઈ રહી છે, જેવા સંયોગો થઈ રહ્યા છે એની સાથે જોડાઈને, કર્તાપણે જોડાઈને પોતે ક્ષોભ અનુભવે છે. પેલું તો જેમ થવું હોય તેમ થાય છે પણ પોતે એમ માને છે કે હું કરું છું, કોઈ વાર થયું ને કોઈ વાર ન થયું, અથવા આમ થયું મારાથી થયું, એવી રીતે એને કર્તાપણું હોય છે. અથવા તો બીજાને કારણે એ થતું એમ માને છે, એ પર્યાય થવાની હતી તે થઈ છે, છતાં એ એમ માને છે કે આ બીજાએ કરી છે અને બીજાએ આ કાર્ય કરી અને બગાડ્યું છે કે સુધાર્યું છે. સોનીએ આ સોનાને બરાબર સરખું કર્યું નથી, એને બગાડ્યું છે અને દોષ આપે છે, દ્વેષ થાય છે. અથવા તો કોઈએ કર્યું છે અને સારું કર્યું છે એટલે રાગ થાય છે, એટલે એમાં ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ થાય છે. આ બધું એના કર્તાપણાને કારણે થાય છે. એટલે એ બધો ક્ષોભ એને પ્રગટે છે. અને ત્રીજું કે કદાચિત ભોગવવાની ઈચ્છાથી ભાવિત થયો થકો, કેમ કે એને પદાર્થોનો નિર્ણય નથી ને, એટલે પદાર્થોમાં કંઈક કરવાની જેમ ઈચ્છા થાય છે એવી રીતે એને ભોગવવાની પણ ઈચ્છા થાય છે. જો એને નિર્ણય નિશ્ચય થઈ ગયો હોય પાકો કે પદાર્થ પદાર્થ છે, એ એના કારણે પરિણમે છે અને એમાં હું ભગવાન આત્મા કંઈ કરી શકતો જ નથી, એને ભોગવી પણ શકતો નથી કે કરી પણ શકતો નથી, તો પછી એને પદાર્થને બરાબર સમજી લીધો છે, જાણી લીધો છે, પદાર્થની પર્યાયોને પણ એને જાણી લીધી છે, સમજી લીધી છે, એટલે કંઈ કરવા પણ કે કંઈ ભોગવવા પણ રહેતું નથી. પણ જેને એવો પદાર્થોનો યથાર્થ નિશ્ચય નથી થતો એને શું થાય છે, એ ત્રીજી વાત અહીંયા કહે છે કે કદાચિત ભોગવવાની ઈચ્છાથી ભાવિત થયો થકો, ભોગવવા વાળો થયો, ભાવિત થયો એટલે એવા ભાવ રૂપે પરિણમે છે. એ પદાર્થને ભોગવવાના ભાવ રૂપે પરિણમે, એને ભોગવવાની ઈચ્છાથી ભાવિત થયો થકો કહેવાય. એવો થઈને એ શું કરે છે, તો કે વિશ્વને સ્વયં ભોગ્યપણે ગ્રહણ કરીને કે આ પદાર્થને હું ભોગવી શકું છું, આ પદાર્થને હું ભોગવું છું અથવા હું ભોગવી શકું છું, એ રીતે એ પદાર્થને માન્ય કરે છે. એ દ્રષ્ટિકોણથી એ પદાર્થને લે છે, એ દ્રષ્ટિકોણથી પદાર્થને ગ્રહે છે કે આને હું ભોગવીશ અથવા આ ભોગવવા લાયક છે. પદાર્થ પદાર્થ છે, આત્મા કોઈ પદાર્થને ભોગવી શકતો નથી, આત્મા કોઈ પદાર્થમાં વ્યાપી શકતો નથી કે કોઈ પણ બીજો પદાર્થ છે તે આત્મામાં આવી શકતો નથી, માત્ર એ ભોગવવાના ભાવ સહિત પરિણમે છે. પદાર્થ તો ત્યાં જ છે, પદાર્થ સાથે એને ભોગ્યપણું છે જ નહીં, એ એનું ભોગ્ય નથી. એટલે જેને ભોગવે તેને ભોગ્ય કહેવાય, એ ભોગ્ય નથી અને એ એનો ભોગવનારો નથી, એ માત્ર એવા ભાવ કરનારો છે. એટલે એ દરેક પદાર્થને એ ભાવે ગ્રહણ કરે છે, ગ્રહણ કરે છે એટલે એને એ ભાવે જુએ છે, એ ભાવે લે છે કે આ પદાર્થ ભોગવા લાયક છે, એને હું ભોગવી શકું છું. એટલે શું થાય છે કે રાગ દ્વેષરૂપ દોષથી કલુષિત ચિત્તવૃત્તિ થાય છે, એને એમાં રાગ થાય છે, અથવા તો દ્વેષ થાય છે, ભોગવવું છે એટલે કાં તો એને ગમે છે અને એમાંથી કાં તો એને દુઃખ પણ થાય છે, ભોગવાતું નથી અથવા એને ઈચ્છે છે એ પ્રમાણે પેલું કંઈ થતું નથી તો એને દ્વેષ પણ થાય છે, કાં તો નકામું છે. કાર ચલાવવી છે અને કાર જો ચાલતી નથી તો કે આ નકામી છે, પગ પછાડીને પાછો આવે છે. કાર કારના કારણે ચાલે, ન ચાલવાની હોય તો ન ચાલે. એ પૂતગળ છે, એ પૂતગળનું કાર્ય એ સમયે જે થવાનું છે તે જ થાય. આટલી વાત જો એને સમજાઈ જાય તો એનો મોક્ષ થવો નજીકમાં છે. એટલે એને રાગ અને દ્વેષ થાય છે અને રાગ દ્વેષ રૂપ દોષથી પોતાના ચિત્તને કલુષિત કરે છે, પોતાના ચિત્તને વ્યગ્ર કરે છે. અને એવી કલુષિત ચિત્ત વૃત્તિને લીધે વસ્તુઓમાં એ ઇષ્ટ અનિષ્ટ વિભાગ પાડે છે કે આ સારું છે આ ખરાબ છે. અને એવા વિભાગ પાડવાને લીધે, એટલે આ સારું આ ખરાબ એવા વિભાગ, એટલે એવું બે પણ એને અહીંયા કહે છે કે એવા વિભાગ વડે દ્વૈત પ્રવર્તાર્તો થપો પ્રત્યેક વસ્તુ રૂપે પરિણમતો હોવાથી અત્યંત અસ્થિરતા પામે છે. આ સારું આ ખરાબ, આ લેવા જેવું આ નહીં લેવા જેવું, આ બરાબર નથી આ આમ છે, એવું દરેક વસ્તુમાં એમ કરે છે એટલે એ અસ્થિરતાને પામે છે. એટલે પદાર્થોના નિશ્ચય કરી શકતો નથી, પદાર્થ જેમ છે તેમ એનો નિર્ણય કરી શકતો નથી. એટલે આ પ્રકારે આ ત્રણ કારણોને લીધે એને પદાર્થોનો નિશ્ચય નથી, તેથી તેને શું કહે છે કે પૂર્વોક્ત ત્રણ કારણોને લીધે તે અનિશ્ચયી જીવ, જેને પદાર્થોનો નિશ્ચય નથી થયો એવો જીવ, કૃત નિશ્ચય નિશ્ચયવંત, બીજું નિષ્ક્રિય અને ત્રીજું નિર્ભોગ એવા ભગવાન આત્માને કે જે યુગપદ વિશ્વને પી જતો હોવા છતાં વિશ્વપણે નહીં થવાથી એક છે તેને નહીં દેખતો હોવાને લીધે તેને સતત વ્યગ્રતા જ હોય છે, એકાગ્રતા હોતી નથી. આવો અનિશ્ચય થયેલો જીવ હવે એને શું થાય છે તો કે એને વ્યગ્રતા થાય છે, એને વ્યગ્રતા એકાગ્રતા થતી નથી ને વ્યગ્રતા થાય છે. થવું જોઈતું હતું શું તો કે જે કૃત નિશ્ચય નિશ્ચયવંત છે એવો ભગવાન આત્મા, પોતાનો આત્મા જે ખરેખર તો નિશ્ચયવંત છે, સ્વરૂપથી તો એ નિશ્ચયવંત જ છે, એ નિષ્ક્રિય છે, ખરેખર એ કોઈ વસ્તુનો કરતા નથી, કોઈને કરતો નથી, અને એ નિર્ભોગ, નિર્ભોગ એટલે કોઈને ભોગવતો નથી એવો એ ભગવાન આત્મા. અને એ ભગવાન આત્મા વળી કેવો છે તો કે એક યુગપદ એક જ સમયમાં એકી સાથે વિશ્વને પી જતો, વિશ્વને પી જાય એટલે વિશ્વના જગતના બધા જ પદાર્થો બધા જ ભાવોને એક સાથે જાણી શકે તેવો, યુગપદ એટલે એકી સાથે જગતના બધા જ પદાર્થોની પર્યાયોને બધા જ ભાવોને એ પોતાના જ્ઞાનમાં જાણી શકે એવો હોવા છતાં, એવો હોવા છતાં, એ તો શુદ્ધ આત્માની વાત લીધી કે આવો આત્મા છે છતાં વિશ્વપણે નહીં થવાથી એક છે તેને નહીં દેખતો હોવાને લીધે, આવો ભગવાન આત્મા એ વિશ્વપણે નથી થતો. વિશ્વપણે નથી થતો એટલે વિશ્વના જે કંઈ જુદા જુદાપણા છે એ પ્રમાણે નથી થતો, એ પોતે તો એક રૂપે ભગવાન આત્મા તરીકે જ વર્તે છે. એવા એક રૂપ ભગવાન આત્માને આ અનિશ્ચયવાળો જીવ છે તે જોતો નથી, જેને નિશ્ચય નથી થયો એવો અનિશ્ચય જીવ એવા એક રૂપ જે પોતે જગત આખાને જાણી શકે એક સમયમાં એવા ભગવાન આત્માને એ ઓળખતો નથી, એટલે પોતે સતત વ્યગ્રતા જ અનુભવે છે અને એને એકાગ્રતા હોતી નથી. આ પેરેગ્રાફમાં ઘણી બધી વાત એક સાથે કરી દીધી, આત્માનું સ્વરૂપ કેવું છે એ પણ બતાવી દીધું, અને એવું આત્માનું સ્વરૂપ જેને નિર્ણયમાં આવ્યું નથી એને જ વ્યગ્રતા થાય છે, બંને વસ્તુ કરી. જગતના પદાર્થોનો જેને નિર્ણય થાય છે એને પછી એવા ભગવાન આત્માનો પણ નિર્ણય સાથે થઈ જ જાય છે, એટલે પોતે પોતાના સ્વરૂપને એ ઓળખી લે છે, અને એ નથી કરી શકતો, એને વ્યગ્રતા જ હોય છે, એકાગ્રતા હોતી નથી. તો આજે અહીંયા સુધી સ્વાધ્યાય રાખીએ. આ જે વાત કરવામાં આવી છે તત્વની વાત છે, ઊંચી વાત છે, ફરીને વાંચજો. અને ફરી પાછો હવે આવતા સ્વાધ્યાયની અંદર એનાથી આગળનો પેરેગ્રાફ છે એ આપણે લઈશું, થોડું રિવિઝન કરીશું અને આ ગાથા આવતા વખતે ભાવાર્થ સાથે આપણે પૂરી કરીશું. બહુ અગત્યની ગાથા છે. માત્ર એટલું કહી દઈએ, આપણે જે પ્રશ્નોત્તર માળામાં આવ્યું એ પ્રમાણે તો ચાલે નહીં. પ્રશ્નોત્તર માળામાં તો શું વાત આવી, ફક્ત એટલું જ આવ્યું કે ખરેખર આગમ વિના પદાર્થોનો નિશ્ચય કરી શકાતો નથી. પછી એમાં બીજું વાક્ય એટલું આવ્યું કે આગમ જ જેને ત્રણેય કાળે ત્રણ લક્ષણો પ્રવર્તે છે એવા સકળ પદાર્થ સાર્થના યથાતથ જ્ઞાન વડે સુસ્થિત અંતરંગ થી ગંભીર છે. આટલી વાતને આપણે લઈને બેસીએ તો એમાં કઈ સમજાય નહીં. એટલે આજે આપણે આખી ગાથા લીધી છે અને એમાંથી અડધી થઈ છે અને બાકીનો ભાગ આવતા સ્વાધ્યાયમાં કરીશું. કોઈ પ્રશ્ન હોય તો તૈયાર થઈને આવજો. પ્રભુ
જય જીનેન્દ્ર.